તારીખ 5/8/1998 શ્રી સમયસર ગાથા 23, 24 અને 25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 335.
કસાયનો અશાંત રસ છે અને જ્ઞાન છે એ શાંત રસ વાળું છે, એ બેને મિક્સ કરે છે. જેમ લાડવા બે ચાર છે ને, ઘાસનો પૂળો મોટો છે, એમાં રાગનો પૂળો મોટો છે ને, જ્ઞાન એની અંદર મીટાડીને એકલા રાગનો સ્વાદ લે છે એ પરમ અવિવેક થી. હવે જયારે બે પર્યાય તને અનુભવમાં આવે છે તો એમ કહે તું એકલા જ્ઞાન નો સ્વાદ લે ને, શુક્રમાં રાગનો સ્વાદ લે તો બે એક સમયમાં હોવા છતાં તું એકનો રાગનો શુકરવા સ્વાદ લે છે, બે એક સમયમાં હોવા છતાં એકલો જ્ઞાનનો સ્વાદ લે ને તું, આમે તું એકલો સ્વાદ લેશો બે હારે હોવા છતાં, તો આનો એકલાનો લે ભલે બે હારે હોય. જો આમ થઈ શકે છે તો આમ પણ થઈ શકે ને એમ કે છે. જો એ વિવેક છે ને ઓલો અવિવેક છે એમ કેવું છે. એવી રીતે ખાવાના સ્વભાવ ને તું છોડ, તું છોડ છોડ બે વખત લખ્યું છે. વિવેક જ્યોતિષા સર્વ જહી જહી છોડ છોડ, જહા એટલે ત્યાગ કરવો. જેણે સમસ્ત સંદેહ વિપર્ય અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને એટલે સમસ્ત વસ્તુઓને પ્રકાશમાં એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફુટ એટલે પ્રગટ કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પૂતગલ દ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પૂતગલ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે. શું અનુભવની ભૂલ પકડાવી છે? જીવ પૂતગલ દ્રવ્યને પોતાપણે અથવા સારા નસ્તાપણે અનુભવે છે એટલે એકમેકપણે અનુભવે છે. મને ખારું લાગ્યું, ખાટું લાગ્યું, તીખું લાગ્યું, વેળું લાગ્યું, કડવું લાગ્યું, મને પીડા થઈ, આ બધા પૂતગલના અનુભવ છે. એ પૂતગલના અનુભવ જીવરૂપે, પૂતગલ તો જીવરૂપે થયું નથી એમ કે છે. સર્વજ્ઞ જ્ઞાનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં કેવું છે? સર્વજ્ઞનું જ્ઞાન કે જેમાં કોઈ સંદેહનો અવકાશ નથી, એક સાથે સમસ્ત વિશ્વને જાણતા હોવાથી એમને કોઈ વસ્તુ અજાણી નથી કે ક્યાંય શંકા પડે, સંદેહ નથી, વિપર્ય નથી એટલે વિપરીતપણું નથી, જેવું પદાર્થનું સ્વરૂપ છે એવું જાણે છે. જરા પણ આગું પાછું ઓછું વધતું કે ઉલટું સુલટું જાણતા નથી અને અનધ્યવસાય એટલે અચોક્કસપણું, આમ હશે કે તેમ હશે, આમ હશે કે તેમ હશે એવું પણ ક્યાંય ક્યાંય નથી. અનિર્ણિત દશા, અનધ્યવસાય એટલે અનિશ્ચિત દશા, જેનો કાંઈ નિર્ણય ન થાય છે. કેમ કે એ તો સમસ્ત પદાર્થને પૂરેપૂરા જાણે છે એટલે કોઈનો નિશ્ચય ન થાય એવું પણ ન બને, અજાણપણું પણ ન બની શકે. જે સમસ્ત વિશ્વને પ્રકાશમાં એક અદ્વિતીય જ્યોતિ છે એમનું જ્ઞાન છે એની બરાબર કોઈ જ્ઞાન નથી એવું આખા વિશ્વને પ્રકાશનાર જ્ઞાનની જ્યોતિ જેની પાસે છે એવા સર્વજ્ઞના જ્ઞાનથી, સર્વજ્ઞ જ્ઞાન છે જેની, તેનાથી સ્ફુટ એટલે પ્રગટપણે કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય. તો કે જીવ કેવો છે? કે નિત્ય ઉપયોગ સ્વરૂપ છે. જીવનું સ્વરૂપ કેવું છે? કે કેવળ માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાનમય જીવ છે. એવો જે જીવ છે તે પૂતગલ દ્રવ્ય રૂપ કેવી રીતે થઈ ગયો? કે તું એમ કે છે કે આ શરીર મારું છે, આ ઘર મારું છે, આ પ્રાણ મારું છે, આ મારું છે, મારું છે, એ ક્યાંથી તું લાવ્યો? ભગવાને તો આમ જોયો છે જીવને, તારા જીવને પણ એમ જોયો છે, જે જીવ સાંભળવા આવ્યો છે એને પણ શું કહે છે કે તારા જીવને ભગવાને તો આવો જોયો છે. તું કેવી રીતે કહેશ કે પૂતગળદરી મારું થઈ ગયું? અથવા તું કેવી રીતે અનુભવે છે આવો આવો જૂઠો અનુભવ, ખોટો અનુભવ કેમ કરે છે તું? એમ કે છે. એટલે આમાં શું છે, જરાક અનુભવને તપાસવા પડે એવી વાત છે. કેવી રીતે કે જો ભગવાને તને જ્ઞાન સ્વરૂપે કીધો, તો જે જ્ઞાનથી તું જાણે છો એ તો તને ખબર છે, જાણું છું તો જ્ઞાનથી જ છે, જ્ઞાન વિના તો કઈ જાણવાનું બને નહીં. માટે ભગવાને જો મને જ્ઞાન સ્વરૂપે કીધો હોય તો એ વાત અનુભવથી તપાસવા જેવી તો ખરી છે. મારા અનુભવમાં એમ આવે છે કે હું રાગ વાળો છું, હું શરીર વાળો છું, પણ હું દુઃખી તો છું વારંવાર. રાગ વાળો અને શરીર વાળો અનુભવ કરતા હું કઈ સુખી થોડો છું, દુઃખી છું. અને સુખી થવા માટે જો એમ કહેતા હોય કે તું જ્ઞાન સ્વરૂપી છો, તો એ ભૂલ, અનુભવની ભૂલ આપણને દેખાડતા હોય એ ભૂલ જોઈને આપણે સુધારવી રહી, એ ભૂલ મટાડવી રહી કે ન મટાડવી જોઈએ? મટાડવી જોઈએ. જ્ઞાન પણ છે, રાગ પણ છે, શરીર પણ છે, રાખી દુનિયા એક સમયમાં બધું છે, એટલે હું થઈ ગયો. તું જ્ઞાન સ્વરૂપી છું એમ અનુભવ કરી જોતા તને તું દુઃખી થાય કે સુખી થાય? થઈ જો ભગવાન એમ કહે છે તું સુખી થઈ જઈશ. અને તું રાગરૂપ છું ને શરીરરૂપ છું એમ અનુભવ કરતા તું દુઃખી થાય છો, એવા તારા દુઃખનું નિદાન તો તને કર્યું. પહેલાં તો આ વાત કરી લાંબી લાંબી કે તું કેવી રીતે દુઃખી થઈ રહ્યો છો અને પરિભ્રમણ કરી રહ્યો છો. હવે તો તને પ્રશ્ન પૂછે છે કે તું આવો જીવ જ્ઞાન સ્વરૂપે છો, તું કેવી રીતે ઉદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયો કે જે કાંઈ જાણતું નથી? આમાં શું છે, એક તત્વ એવું છે જ્ઞાન સ્વરૂપે છે કે જેમાં જાણવાનો વિશિષ્ટ સ્વભાવ છે. બીજું તત્વ જે રાગ અને પૂતગળ છે એમાં એ બિલકુલ નથી. અંધારામાં અજવાળું ન હોય અને અજવાળામાં અંધારું ન હોય, હોય અજવાળામાં અંધારું ન હોય, અંધારામાં અજવાળામાં અંધારામાં અજવાળું ન હોય, નફામાં નુકસાન ન હોય અને નુકસાનમાં નફો ન હોય. આ તો સમજી શકાય એવી વાત છે કે એમ જ્ઞાન છે એ પ્રકાશ સ્વરૂપ છે, જાણવા રૂપ છે, સ્વપરને પ્રકાશે છે, પોતાને પ્રકાશે છે, બીજાને પ્રકાશે છે, પ્રકાશે છે એટલે જાહેર કરે છે. રાગ અને શરીર કઈ જાણતા નથી. આમ બે વચ્ચે મોટો તફાવત છે, અંધારા ને અજવાળા જેટલો મોટો તફાવત છે. વિચિત્રતા એ છે કે આવડો મોટો તફાવત હોવા છતાં જીવ તફાવતને પકડતો હોય, થોડોક તફાવત હોય ન પકડાય, માની લઈએ આપણે કે ભાઈ થોડો ફેર હોય તો ન ધ્યાનમાં ખ્યાલ ન આવે, તો આમાં તો ઉલટો સુલટો જ ફેર છે, રાત દિવસ જેટલો જ અંતર છે, છતાં તને ન પકડાય, આ તો બહુ મોટી વાત કહેવાય એમ કે છે. એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે તું કેવી રીતે કહેશ કે પૂતગળ દ્રવ્ય, તું કેવી રીતે અનુભવ કરીશ કે પૂતગળ દ્રવ્ય મારું છે? તું તો જીવ છો, જીવને તું મારું કેવી રીતે અનુભવ કરે છો એ બતાવ ને. કારણ કે જેવો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થાય અને પૂતગળ દ્રવ્ય જીવ રૂપ થાય એવું થઈ જતું હોય, તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ આ પૂતગળ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે અથવા યોગ્ય છે. શું કિલ ઘટે ઘટે એટલે વ્યાજબી ઠરે, ઘટે શબ્દ સંસ્કૃત કિલ ઘટે, ખરેખર સાચું ઘટે શકે, થતું ન કથંચન આપે, પણ એમ તો કોઈ રીતે બનતું નથી. શું બીજો દ્રષ્ટાંત આપ્યો કે જીવ અને પૂજગળ એક થાય તો મીઠાનું પાણી થાય એના જેવું છે. મીઠાનું પાણી એટલે શું? પાણી કોઈ દિવસ ખારું ન હોય અને મીઠું ખારા પણ આ વિનાનું હોય નહીં ક્યારે. જેમ પાણી મીઠું લાગે, સરસ લાગ્યું હોય, સારું શુદ્ધ પાણી હોય તો મીઠું લાગે, અને મીઠું છે એ ખારું છે. હવે મીઠાનું પ્રવાહી થઈ જાય, ઓગળી જાય મીઠું, મીઠું ઓગળે માટે એ મીઠાનું પાણી કહેવાય, પણ પાણી પાણી છે, મીઠું મીઠું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જરા વિચારીએ આપણે દાખલાને, હવે તો આપણે તો એનું વિજ્ઞાન, અહીંયા જળનું વિજ્ઞાન પ્રસિદ્ધ છે કે પાણી એટલે H2O, બે હાઇડ્રોજનનો ભાગ અને એક ઓક્સિજનનો ભાગ જ્યારે ભેગા થાય ત્યારે પાણીનું ફોર્મેશન થાય. પાણી ક્યારે ફોર્મ એટલે બને છે, પાણી ક્યારે બને? ઓક્સિજનના બે ભાગ, એક ભાગ ને હાઇડ્રોજનના બે ભાગ ભેગા મળે, ભલે ગેસ હોય તો એનું પાણી થઈ જાય. હવે આ મીઠું છે એ ઓગળે છે એટલે એમાં પાણી તો ભર્યું, આપણે કીધું મીઠાનું પાણી, છતાંય મીઠું મીઠું છે, પાણી પાણી છે. એ ખારું પાણી દેખાય તો પણ પાણી પાણી છે ને મીઠું મીઠું છે. મીઠું છે એ પાણી નથી, પાણી છે એ મીઠું નથી, હરગીજ બે જુદા જુદા છે. એ દ્રષ્ટાંત આવા લીધો છે. ફરીથી અમે જો માનીએ કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગળ રૂપ થાય અને પૂતગળ દ્રવ્ય જીવ રૂપ થાય તો જ મીઠાનું પણ એ પાણી એવા અનુભવની જેમ મારું આ પૂતગળ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે, પણ કોઈ રીતે એમ બનતું તો નથી. એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. હવે દ્રષ્ટાંતને સ્પષ્ટ કરે છે કે જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણી રૂપે થતું દેખાય છે ઓગળે ત્યારે, અને પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે, અને પાણીનું મીઠું થતું દેખાય. ત્યારે દરિયાનું પાણી છે એના ઉપર ગરમી પડે ત્યારે પાણીનું મીઠું થઈ જાય, એ ખરેખર પાણીનું બાષ્પીભવન થાય છે, અને જે ખારાપણું છે એ મીઠાનું ફોર્મેશન થાય છે. ત્યાં પાણી છે એ હવામાં ગરમીને લઈને જેમ વરાળ થઈ જાય એમ બાષ્પીભવન થાય છે અને મીઠું રહી જાય છે. લોકો શું કે એ પાણીમાંથી મીઠું થયું અને મીઠામાંથી પાણી થયું, ખોટી વાત છે. પાણી પાણી છે અને મીઠું મીઠું છે. મીઠું એટલે નમક, મીઠું એટલે ગળ્યું એમ નહીં, મીઠું એટલે અહીંયા નમક. લવણ શબ્દ અહીંયા વાપરો છે ને, કારણ કે ખારાપણું અને દ્રવપણાને એટલે પ્રવાહીપણાને સાથે રહેવામાં અવિરોધ છે, એમાં કોઈ બાધા નથી. પાણીમાં મીઠું નાખો તો સાથે રહી શકે છે, મીઠું ઓગળી જાય, પ્રવાહી થઈ જાય મીઠાનું, તો મીઠાને પાણીને સાથે રહેવામાં કાંઈ વાંધો નથી. પાણીનો નિષેધ નથી કરતો, શું કેમ અહીંયા આવ્યું, જગ્યા નથી, એને પ્રવાહી કરી નાખે, સાથે રાખે છે. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થતું જોવામાં આવતું નથી, જેમ મીઠું પાણી થતું જોવામાં આવતું નથી. એના જે તત્વને જાણતા હોય તો સમજી લેશે કે મીઠું પાણી થતું જોવામાં આવતું નથી, ભલે પ્રવાહી થઈ ગયું તો હોય તે, તો એમ ક્યારે પણ ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થતું જોવામાં આવતું નથી. અને નિત્ય અનુપયોગ જળ લક્ષણ વાળું પૂતગળ દ્રવ્ય ક્યારે પણ જીવ દ્રવ્ય રૂપ થતું જોવામાં આવતું નથી. કોઈ પરમાણુ જીવતું થયું હોય એવું બનતું નથી, કોઈ જીવ જળ થયો હોય પૂતગળ થયો હોય એવું કદી બનતું નથી, એમ જોવામાં આવતું નથી ક્યારે. કારણ કે પ્રકાશ અને અંધકાર ની માફક દાખલો લીધો, પ્રકાશ અને અંધકાર ની માફક ઉપયોગ અને અનુપયોગ ને સાથે રહેવામાં વિરોધ છે. અંધારામાં અજવાળું ન હોય અને અજવાળામાં અંધારું સાથે ન રહીએ. પ્રકાશ હોય ત્યાં અંધારું બતાવી દો, અંધારું હોય ત્યાં પ્રકાશ બતાવી દો, ન રહી શકે સાથે. એમ જીવમાં જળ ન રહીએ અને જળમાં જીવ ન રહીએ, કેમ કે એક પ્રકાશ તત્વ છે, એક અંધારા વાળું તત્વ છે. રાગ પણ આંધળો છે, રાગ પણ આંધળો છે, એમાં જ્ઞાન નું કિરણ નથી, રાગ જાણતો નથી. એટલે રાગમાં જ્ઞાન નથી જેમ જળમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં રાગ નથી જેમ પૂતગળ નથી જ્ઞાનમાં. એવી રીતે જળ ચેતન કદી પણ એક થઈ શકે નહીં, જળ અને ચેતન કદી પણ એક થઈ શકે. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, રાજી થા એમ કે આ વાત સાંભળીને તું રાજી થા, આવો અનુભવ કરીને તું આનંદિત થા. તું જ્ઞાન તત્વ છો, શાંત રસ સ્વભાવી છો, આનંદ સ્વભાવી છો, અનુભવ કરીને તું આનંદિત થા, રાજી થાય એમ કહે. શરીર આદિમાં પોતાપણું કરીને તું દુઃખી શું કરવા થઈ રહ્યો છો એમ કહે. અનંતા જીવોએ અનંત કાળ પર્યંત અનંત પૂતગળ પરમાણુઓને પોતાના કરવા માટે પુરુષાર્થ કર્યો અને કરી રહ્યા છે. અનંતાજી રજકણનો કોઈ દ્રવગુણ પર્યાય એક અંશ પણ જીવ રૂપે કોઈ કોઈ જીવનો થયો નથી ને થશે પણ. મફતનો દુખી થઈને ચાર ગતિના દુઃખોમાં હેરાન થવા માટે પોતે જ વિમોહિત થઈને પોતાનું અહિત કરે છે. બાકી કઈ વાતમાં માલ નથી. માટે તું આનંદિત થાય એમ કે છે. હવે આનંદિત થાય તો ઉપદેશની વાત છે, પણ શ્રી ગુરુનો આવો ઉપદેશ સાંભળીને સુપાત્ર જીવને ચિત્ત પ્રસન્નતા થાય છે અને આનંદ થાય છે. જેમ દરિદ્રીને પોતાની નિધિ મળે તો આનંદ થાય છે, તેમ આ જન્મ દરિદ્રી હોય, એઠવાડ માટે પણ ભીખ માગતો હોય, ચોખ્ખું નહીં એઠ ખાવા માટે પણ ભીખ માગતો હોય, ભાઈ એઠું જૂઠું વીધું હોય તો મને આવે, એવો દરિદ્રી હોય એને અઢળક લક્ષ્મી એના ઘરમાંથી નીકળે, ઝૂંપડામાંથી, ઝૂંપડા જેવું ઘર થઈ ગયું, કેટલો આનંદિત થાય. જે ઘરે ઘરે ભટકીને ભીખ માગતો હતો એમ આ જીવ પણ ભિન્ન ભિન્ન જગ્યાએ અપેક્ષા રાખીને ભીખ માગે છે. અપેક્ષા શું છે? ભીખ છે, તમે મારા માટે આમ કરો ને, તમે મને આમ કરો ને, તમે મને માન આપો ને, તમે મને જે કઈ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખો. એ દીન અને ભીખ પણ નથી તો શું છે? દીન પણ અને ભીખ નથી તો બીજું શું છે? અને અનાદિથી એ રીતે ભીખ માગી રહ્યો છે. જે પંચેન્દ્રિયના વિષયો ભિન્ન ભિન્ન પ્રકારની પૂતગળને પર્યાય ધારણ કરીને પૂતગળ આકારે રહ્યા છે, કે જેની અંદર સુખ નથી, સુખનું નામ નિશાન નથી, સુખની ગંધે નથી, સુખનો પડછાયો પણ પડતો નથી, ત્યાં એની પાસે ભીખ માગે છે. તું મને સુખ દે, તું મને સુખી કર, તારાથી હું સુખી થઉં છું, માટે મને તું સુખ તું જોઈએ મારે, એવી જે અપેક્ષા રાખે છે અને દુઃખી થઈ રહ્યો છે એવા દિનહીન દરિદ્રી ને ખબર પડે કે સુખનો સાગર આનંદ ધામ પોતે જ છે, પ્રસન્ન ન થાય, રાજી ન થાય એમ કે છે. તારું ધન ક્યાંય આગું પાછું ગયું નથી, તારી સુખ સંપત્તિ તારામાં ભરપૂર ભરી પડી છે. શ્રી ગુરુના વચન સાંભળીને પણ આનંદ થાય, અનુભવ કરીને આનંદ થાય, એમાં તો કઈ કહેવાની સમજાવવાની જરૂર હતી નથી કે પૂછવાની જરૂર હતી. એટલે આનંદિત થાય એમ કહેવા પાછળ એમ કેવું છે કે આ વાત સાંભળીને જીવને ચિત્ત પ્રસન્નતા અને આનંદ થવો ઘટે છે. તો આ વાત એ સમજો તે યથાર્થ છે, યથાર્થતાનું લક્ષણ છે. સમજવું અને યથાર્થ સમજવું એમાં ફરક છે. આવી વાત સાંભળીને સમજીને જો ચિત્ત પ્રસન્નતા અને આનંદ ન થતો હોય અને એમ કે મને વાત સમજાય છે, યથાર્થ નથી, એમાં કોઈ યથાર્થતા. અને ચિત્ત પ્રસન્નતા થાય તો સમજવું કે યથાર્થતા આવે છે. કેમ ન થાય ચિત્ત પ્રસન્નતા? જીવને સુખ ને શાંતિ આનંદ તો જોઈએ છે, અને એ સહજ માત્રમાં પોતાના સ્વરૂપમાં ભરેલી છે અને એમાંથી પ્રાપ્ત થાય એવું છે, અનુભવ ગોચર થાય એવું છે. એવી વાત જો એને મળે તો એ શુક્રમાં આનંદિત ન થાય, થાય એને દુઃખથી છોડાવે છે અને સુખી કરે છે. એમાં એને નારાજ થવાનું તો કારણ નથી, પણ ચિત્ત પ્રસન્નતા થાય થાય ને થાય. જેમ એ દરિદ્રીને હું ફાવી જાય છે, શું આવે છે એને? આવે કે ન આવે? આપણે ચાલો ને વેપાર કે ધંધો કરતા કરતા એક આરે લાખોના ઢગલા થઈ જાય, હે, એક આરે લાખો કરોડો આવવા માંડે તો હું ચડે છે કે નથી ચડતી? હા, આધાર બુદ્ધિ છે અને એમાં ચીજ આવી ગઈ, પરિણામ દ્રઢ થઈ જાય કે નહીં, ગાઢ થઈ જાય કે એમ. સુખને જેવી ઈચ્છે છે અને એની પોતાની નિજ સંપત્તિમાં એને દેખાડે તો એને કેમ આનંદ ન થાય, કેમ સુખ ન થાય? એ થાય. એટલે આચાર્ય મહારાજ એવી વાત લીધી કે તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, અમુક નહીં, પૂરો પૂરો પ્રસન્ન થા. જૈન નું કેવળ જ્ઞાન પણ જેને જોઈતું નથી એ દિશા કેવી હશે? સુભાગભાઈ ને પ્રશ્ન કરે છે, સુભાગભાઈ ઉપર ના છે. કઈ જાણવાની આકાંક્ષા નથી, છતાં બધું જણાવી દેશે છે, કેવું જ્ઞાન થશે ત્યારે એવી બોલી કેમ છે? કઈક વાતો લખી છે, અમને કઈ સર્વજ્ઞ નથી ને બધું જાણી જવાની કઈ આકાંક્ષા નથી એમ કે, છતાંય કેવું જ્ઞાન ઉત્પન્ન થયા વિના નહીં રહે અમને, એવી બધી વાતો એક સાથે કરી છે. કેમ હું ચડી ગઈ છે? પોતાનું અનંત સંપત્તિનું ધામ પોતે જોયું, અનંત ગુણની સંપત્તિની ખાણ હું ચડી છે. કૃષ્ણમાં લખ્યું ને, હે પરમાત્મા, નિજ પરમાત્મા સ્વરૂપમાં અભેદ બુદ્ધિ થવાથી હવે કોઈ આશા અપેક્ષા રહી નથી, એને તારે શું આપવું છે? મોક્ષ પણ એને જેતો ને જોતો નથી તો પછી શું આપવું છે? હું શું આપી શકે એમ, કેમ કે અમારે કઈ લેવાની અપેક્ષા નથી. એવું અમારું નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપ અમે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. કેવી રીતે? શું કે છે? પ્રત્યક્ષ અનુભવીએ છીએ. કેવી હું ચડે સાંભળતા આનંદ થાય, સાંભળતા દીનતા ચાલી જાય. અઢળક લક્ષણ ઘરમાંથી મળે એ વખતે બધી બધો ભોગવતો નથી થઈ જતો, જોવે ત્યાં એને હું ચડે છે. વાપરતા તો ટાઈમ લાગે કે નહીં, મકાન બને મહિનાઓ નીકળી જાય, પણ હું તો પહેલેથી ચડે જોઈ ભેગી. પછી કપડાં એમને ફાટેલા હોય, પછી કપડાં બદલાનું હોય, સિવડાવવાનું હોય. અને એક જમાનામાં તો રેડીમેડ મળતા નહોતા, સીવડાવવા પડે કાપડ લઈને, ટાઈમ લાગે. હું તો જોવે એ ભેગી ચડે. આમાં આ વેપારીને તો આપણને બધાને ખબર છે, એક ચીજ ઓછા ભાવે આપણને મળે અને આપણે સોદો કરી દીધો, ડન. એ જ ચીજ બાર આનાની 12 રૂપિયા ખપી, 15 ગણા ભાવ, એનો સોદો કરી નાખ્યો, લેવેજ બે કરી નાખે. હજી એક્ઝિક્યુટ નથી કરી, ડિલિવરી લીધી નથી, દીધી નથી. નફાની હૂંફ ચડે છે કે નથી ચડતી? હે કે ભાઈ આટલા લાખનો માલ, 12 આનાની ચીજ 12 રૂપિયા ખપી, આટલા લાખનો માલ આપણા ઘરમાં લાખો આવી ગયા, હજી એક પાઈનો આવ્યો હોય હૂંફ ચડે છે કે નથી ચડતી? હે અને ડિલિવરી હું રોડા જોડા હું વાંધા પડશે જે કાંઈ ખબર નથી આપણને. હે પુણ્ય યોગ હોય ને એટલે શંકા ન પડે, પુણ્ય યોગ હોય ને એટલે શંકા ન પડે, બીજું બધું થઈ જશે. ઓલો માણસે જેન્ટલમેન છે ને, આ જેન્ટલમેન છે જે હોય એ ગમે એવો, પણ આપણને પુણ્ય યોગ બધું થઈ જવાનું એટલે શંકા ન પડે. પણ આવ્યા પહેલા હું ચડે છે કે નથી
ચડે?
તો પણ હું ચડી જાય, નફો ગણવા માંડે. અત્યારે આ ભાવે આટલા ઘરમાં આવે છે, આ ભાવે અત્યારે આટલા ઘરમાં આવે છે, શું? અને બધી ચીજ થોડી વેચે છે. જૂના જમાનામાં જગ્યા આવ્યું જેને લીધી છે મફતના ભાવમાં, અત્યારના હિસાબે, અત્યારના હિસાબે મફતના ભાવમાં. હા ભાઈ કહેતા હતા કે 1,00,000માં 9 રૂમનો ફ્લેટ લીધો હતો, અત્યારે 50,00,000થી બધું થઈને વધારે ગણાય. હવે કંઈ વેચે છે થોડું, કાંઈ હું ચડે છે કે નહીં? મારી પાસે છે, મારી પાસે આટલું આટલી આટલું આટલું મારી પાસે છે, છે કે નહીં? હે આધાર બુદ્ધિ છે ને એવી રીતે આવી જ જાય એમ કે છે. નિતર વળી એમ કે આનંદ પ્રગટ ક્યાં થયો છે? કેવી રીતે પ્રસન્નતા થાય? કે થાય જ, થાય જ. જેમ ભય અને દુઃખ થાય છે એમ આ થાય છે. આપત્તિ આવી નથી હોતી, પણ આપત્તિના એંધાણ જોવે તો છાતીના પાટિયા ભીસાય છે કે નથી ભીસાતા? કેવી મૂંઝવણ થાય, કઈ ન હકે, કહેવાય નહીં ને, કહેવાય નહીં. એવું છે, પછી આવે ન આવે પછી ની વાત છે, પણ પહેલાથી શરૂઆત થઈ જાય છે કે નથી થઈ જતું? એવું છે. એટલે બધી બાબતમાં એવું નથી કે હજી અમને હજી જ્ઞાન દિશા થઈ નથી, હજી અમને આનંદ ગુણ પરિણામો નથી, એવું કઈ નથી. વાત સાંભળીને રાજી થાય એમ કે છે. તું સર્વ પ્રકારે પ્રસન્ન થાય એમ કે પછી પાછું આગળ શું કે છે? તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા, ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાનને નિર્મળ કરીને અભિપ્રાયમાંથી મેલાપણું છોડી દે. મેલાપણું તો સકામપણાને લઈને જ આવે છે. મલિનતા જીવમાં પર્યાયમાં જીવમાં ક્યારે ઊભી થાય? સકામતાને લઈને. મલિનતા પણ થાય અને દુઃખ પણ થાય, આકુરતા પણ થાય. એટલા માટે નિષ્કામતાને જ્ઞાનીઓએ વખાણી છે. 187મો પત્ર છે કૃપાગુરુનો, એમાં નિષ્કામ ભક્તિ કરવા વાળા અન્ય મતિના જીવોને મહાત્મા ગણીને એની ભક્તિ કરી શકે પણ, અને એ નિષ્કામતા એક વિતરાગતાનું પ્રી ફોર્મ હોવાથી એવું લખ્યું છે કે નિરંજન પદને બુઝનારા છે. કેવા છે? નિરંજન પદને બુઝનારા ને નિરંજન કેવી દશામાં અત્યારે રાખ્યા છે, અત્યારે તો લોકો એને કોઈ સ્વીકારવા તૈયાર નથી. એમાં જૈનના વિદ્વાનો તો સ્વીકારે જ નહીં એની મતી હોવાથી. એ તો ગ્રેટ મિથ્યાત્મા થઈ જશે એમ કે. આ તો જ્ઞાનીનું જ્ઞાન છે, કૃપા. સકામતાના કારણે હા, જે જીવના પરિણામમાં મલિનપણું આવે છે એનું કારણ સકામતા છે. જેમ જેમ એ પર પદાર્થને ઈચ્છે છે તેમ તેમ એના પરિણામ બગડે છે ને મલિન થાય છે ને આકુલિત થાય છે ને દુઃખી થાય છે. એટલે આ જે કબીર છે, અખા ભગત છે, નિરાત પુરી છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, કૃપાળુદેવે એની નિષ્કામ ભક્તિને આવકારી છે, એની પ્રશંસા કરી છે અને એની ભક્તિ પણ કરી છે કે અમને તો એના એની એની સેવા કરવાનું મન થાય. કેમ કે એ જીવો પણ જ્ઞાનીના ચરણને સેવાને ઈચ્છે છે, તો એની એ નિષ્કામ ભક્તિ જોઈને, જ્ઞાની પ્રત્યે એની નિષ્કામ ભક્તિ, કારણ કે જે ઓળખતા નથી જ્ઞાની કેવા હોય, પણ જ્ઞાની પ્રત્યેની નિષ્કામ ભક્તિ જોઈને ઓક્ષણના માધ્યમ પુત્રનો પારિગ્રહ સ્વાધ્યાય બાકી છે. આગળ પાછું તો વાંચ્યું હોય ને, બહુ કારણ શું અન્ય મતમાં છે. હજી તો જીનેશ્વર દેવની ખબર નથી, સાચા દેવગુરુ શાસ્ત્રની ખબર નથી. સ્પષ્ટપણે અસ્પષ્ટપણે એમાં બધું આવી જાય છે. નિષ્કામતામાંથી વિતરાગતા એ પ્રગટ કરશે એમ, અને વિતરાગતા પ્રગટ કરીને નિરંજન પદને પામશે, એટલે મોક્ષ પદને પામશે. એમની નિષ્કામતામાં એમણે મોક્ષ પદ જોયું, પૂર્ણ વિતરાગતા જોઈ, વિતરાગ અંશમાં પૂર્ણ વિતરાગતા જોઈ. કેમ કે આ અંશ છે એ વિકસિત થઈને, ડેવલપ થઈને પૂર્ણ વિતરાગ નિરંજન પદને પામશે. અંજન એટલે ડાક, નિરંજન એટલે પવિત્રતા, પૂર્ણ પવિત્ર પદને પામશે. કેમ કે પવિત્રતા અહીંથી શરૂ થઈ, નિષ્કામતામાં પવિત્રતા શરૂ થઈ. સકામતામાં જેમ મલિનતા, તો નિષ્કામતામાં એથી વિરુદ્ધ હોય કે ન હોય પવિત્રતા? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ પ્રગટ નથી થયું, પવિત્રતા ક્યાંથી થઈ? તો કે જ્ઞાની કહી અમે સમજીએ છીએ, તને નહીં સમજાય. બહુ ઊંડી વાતો કરી છે, બહુ ઊંડી વાતો કરી છે. બહુ સારો પત્ર, પોતે ભક્તિ કરી છે જ્ઞાની થઈને, જોવો તો ખરા કેટલો હાઈલી રિસ્પોન્સ આપ્યો કહેવાય છે ને. લાવો ને આપણે જોઈએ, વાંચવા જેવા છે વચનો. કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં, કે જૈન નથી પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે અને માર્ગ પામેલા કહી દીધું. નિષ્કામતા છે ને, એટલે તે મહાત્માઓની જનમંડળને અપિછાન હોવાને લીધે, ઓળખાણ નહીં હોવા, અપિછાન એટલે ઓળખાણ નહીં હોવાને લીધે કોઈક જ તેમનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, આ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. કે આવા જીવો પ્રત્યે લોકોને આકર્ષણ નથી, મોહ ન આવ્યો એટલે આકર્ષણ નથી. તેઓ કઈ છેવટના જ્ઞાન ને પ્રાપ્ત થયા નહોતા એટલે હજી સમ્યક જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. તેવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા. મુંબઈમાં પુસ્તક મળ્યું છે એવાના પદ જોયા એમણે. બધા કબીર ને બધા પદ રચેલા છે. અખા ભગતે કરતા મોટે તો તૂટે કર્મ, એ છે મહાભજન નો મર્મ. તું છો જીવ ને તું છો નાથ, એમ કરીને અખે જેટકા હાથ. કરતા કર્મ અધિકાર મૂકી દીધો એક એક પદમાં. ક્યાંથી મૂક્યો? કે આત્મા માંથી મૂક્યો. એનો આત્મા બોલે એમ કે. અને તો આત્મતત્વ ને જોવે છે ને જ્ઞાની, તો આત્મતત્વ ને અનાત્મ તત્વ ને જુદા પાડી શકે છે. લાવે છે ને, દૂધ પીએ છે, એટલે કોણ બતક હોય છે, બતક દૂધ પીએ, હંસ કાચ જ્યાં બોલે ને દૂધમાં, એટલે પાણી છૂટું પડી અને દૂધનું કોકડું થઈ જાય, છણો થઈ જાય સીધો. જેમ આપણે ઓલું છણો બનાવીએ છીએ ને એવી રીતે, એવી એટલી ખટાશ હોય છે. ચાંચ બોળે એ બધું દૂધ ને પાણી જુદા, એ પાણી ન લે, દૂધ ખાઈ જાય. એમ જ્ઞાની છે એ આત્મતત્વ ને અનાત્મ તત્વ ને જુદા પાડી દે છે. એનું જ્ઞાન આત્માને પકડે છે કે આ આત્મતત્વ છે. એટલે એવા પદ એમણે જોયા કે આ બધા અવાજ આત્મામાંથી નીકળેલા છે, એટલે આત્માના અવાજ ને પકડી લે છે. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ છે. જુઓ હવે શું કહે, પદ વાંચી ને રોમાંચ ઉલસે છે. કેવું એમનું જ્ઞાન ઊંડું કામ કરે છે કે ભૂતકાળમાં થઈ ગયેલા જીવોની પરિણતિ પકડે છે અને પરિણતિનું ફળ પણ પકડે છે. કેવું જ્ઞાન કામ કરે છે. અને જાણે નિરંતર તેમની ચરણ સેવા જ કરીએ એવી ભક્તિ કરી છે, એમની ચરણ સેવા કરી એવી આકાંક્ષા રહી છે. જ્ઞાની કરતા એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. જો ઠીક જ્ઞાની કરતા એમને આવા મુમુક્ષ ઉપર અતિ ઉલ્લાસ આવે છે. હા, અજ્ઞાન દશામાં આત્માનો અવાજ કાઢે છે જબરા, પણ જ્ઞાની હોય તો આત્માને વાત કરે એમાં, એને તો આત્માનો પ્રગટ અનુભવ છે, આત્મા પ્રગટ છે તો વાત કરે એમાં હું મોટી વાત હતી. આ તો હજી જ્ઞાન દશા નથી પામ્યા, અંદર થી આત્મા એનો પોકાર કરે છે. અમને તો એના પ્રત્યે વધારે ઉલ્લાસ આવે છે. આપણે તે પણ હું તમને કહું, કોઈ મોટો માણસ જેટલી તાકાત થી કોઈ ઠેકડો મારે કે કોઈ કામ કરી શકે, એટલી તાકાત વાળો માણસ કોઈ નાનો છોકરો કરી દે તો વધારે ઉલ્લાસ આવે કે ન આવે? એ કયો તો મોટો છે એ તો ડગો કરે એટલું કામ આવે, પણ આ તો એવો નાનો થઈને આટલું બચ્ચું થઈને આટલું કામ કરી ગયો. જેમ કોઈ ભણેલો ગણેલો માણસ છે, મોટો એમએસસી ને એવા મોટા ડિગ્રી લે તો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ, પણ 5 વર્ષનો છોકરો એ પ્રોબ્લેમ સોલ્વ કરે તો ઉલ્લાસ આવે કે ન આવે? એ કયો જોઈએ. આ એવી જ વાત છે, ઉલ્લાસ આવવાનું કારણ આ છે. કંઈક નાની કરતા ઓલાનું ઉલ્લાસ ન આવે, હોય તો એટલું ભણ્યો છે તો 25 વર્ષ સુધી એને બધું હજામત કરી છે તો આવડે જ નહીં હવે. કોલેજમાં ને બધે જઈને આ તો હજી નિહાળે બેહાડ્યો ત્યાં એ બધું કરવા માંડ્યો. ઉલ્લાસ આવે કે ન આવે? હા, એવી વાત છે. જરા કંઈક જ્ઞાની કરતા એમને એને એને જોઈને ઉલ્લાસ આવે છે. જ્ઞાની કરતા એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એ જ્ઞાનીઓને ભક્તિ કેવી કરે છે કે ગજબની જ્ઞાનીઓની ભક્તિ કરે છે. એની ભક્તિ જોઈને અમને ઉલ્લાસ આવે છે. જ્ઞાની તો સમજદાર છે, એને તો ભક્તિ હોય. શું આ તો ઓક સંજ્ઞામાં આવી ભક્તિ, નિષ્કામ ભક્તિ આવી. અમને તો એના એની એની ચરણ સેવા કરવાનું મન થાય છે, કેમ કે તેઓ નિરંતર જ્ઞાનીના ચરણને સેવે છે. અને એ જ એમનું જે દાસત્વ છે, જ્ઞાનીઓ પ્રત્યેનું એનું જે દાસત્વ છે મુમુક્ષોનું, તે દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય એનું કારણ બન્યું છે. અમને તો એના દાસ થવાનું મન થાય. એકવાર કલકત્તામાં એ વાત કરી હતી સ્વાધ્યાયમાં કે ભાઈ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ પાય. પ્રસિદ્ધ છે કે ભાઈ ગુરુને પાય લાગુ. હવે ત્યાં પાછું કોઈ મુમુક્ષુ આવા હોય એ હોય ત્યારે શું કરવું? હવે ત્યારે ઓલા જ્ઞાની કે છે કે હું મુમુક્ષુ ના બોલો. એમ કે છે કે હું પરમાત્માને છોડું ને ગુરુ ગુરુના ચરણ સેવું. તો ગુરુ કે છે કે હું મુમુક્ષુ ના. ઠીક. હવે આખી સર્કિટ કેવી રીતે પૂરી થઈ જોઈ લ્યો. શું ત્રણ વચ્ચે એવું એવું કામ છે આ બધું. જરા અમને તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે ભૂજો ભગત નિરાત કોળી ઇત્યાદિ પુરુષો યોગી હતા. કૌંસમાં લખ્યું છે પરમ યોગ્યતા વાળા હતા. નિરંજન પદને બુજનારા હતા. બુજનારા એટલે પામનારા. નિરંજન પદને બુજનારા. નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એટલે ઈશ્વર કરતા છે ને સ્વભાગભાઈ માને છે. જુઓ તમારો ઈશ્વર એને કેવી સ્થિતિમાં રાખે છે કોઈ ઓળખતું નથી. હ એ વિચારતા કુદરતની અકળ ગતિ ઉપર ગંભીર અને સમાધિ યુક્ત હાસ્ય આવે છે. મનમાં મનમાં હસીએ છીએ અમે. બહાર નથી દેખાવા દેતા. તારી કુદરતની લીલા ગજબની છે કે આને કેવી રીતે રાખ્યા છે. કોઈ કોળીમાં છે અને કોઈ ભોજો ભગત કોઈ હલકા વર્ણમાં છે. પરમેશ્વર પદને પામશે. કુદરત એને કેવી રીતે રાખ્યા છે એમાં અમને કઈ અસમાધાન નથી થતું. સમાધિ યુક્ત હાસ્ય આવે છે. વાહ ગજબ. કુદરતની ગતિ પણ કોઈ અકળ ને ગજબ છે. એનું ગણિત છે ને એ સાદું ગણિત નથી. એટલે એટલે તો એ સમજે છે એ વાત કે આ બધી જે કર્મની ગહન ગતિ છે એટલે બહારના દેખાવ બધા એવા છે કે આ કોળી છે અને આ ફલાણો છે અને આ ઢીકણો છે. એનો આત્મા હવે અંદરથી ફેરો એ ફેર્યો. હવે હવે એ નિરંજન પદને પામશે. એ કાંઈ જોતા નથી. એ કોળી પણ જોતા નથી ને હરિજન પણ જોતા નથી ને કોઈ કાંઈ જોતા નથી. એને આત્માને જોવે છે કેમ કે એનું જ્ઞાન એને જુદું પાડીને જોઈ શકે છે. પછી નીચે લખ્યું છે કે કઈ મુક્તિ એ જોઈતી નથી ને જૈનનું કેવળ જ્ઞાન જે પુરુષને જોઈતું નથી તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે એ કઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તો કોઈ રીતે કઈ નહીં કહી શકાય ને નીકળી બહાર વાત નીકળે એવું છે નહીં. અમે તો બધું અંદર હંગરીને બેસી ગયા છીએ. માર્ગાનુસારે કીધું મુમુક્ષુ તો કહી શકાય. ઉત્તમ મુમુક્ષુ તો કહી શકાય પણ માર્ગાનું ઉત્તમ મુમુક્ષુ તો ચોક્કસ છે. પણ ઉત્તમ મુમુક્ષુ તો જૈનમાં પણ હોય. સાતે દેવગુરુ શાસ્ત્ર માનતા હોય જૈન કુળમાં જૈનમાં હોય બધું હોય. હ એને ઉત્તમ મુમુક્ષુ એ ભૂમિકામાં પણ આવે કોઈ. આ એક બીજી જ વાત છે. જુદી જુદા પ્રકારની વાત છે એમ કહેવું છે કે હજી કાંઈ જૈન સંપ્રદાયમાં નથી જૈન કુળમાં નથી સાચા દેવગુરુ શાસ્ત્રને સીધી રીતે કોઈ સ્વીકારનો કોઈ પ્રકાર નથી. અને છતાંય માર્ગને માર્ગ એને સમીપ છે બહુ સમીપ છે. એટલે એને માર્ગાનુસારી કીધા. એ વાત કૃપાળુદેવે ખોલી છે, બધા જ્ઞાનીઓ આવી વાત નથી ખોલતા, એવી વાત એમણે ખોલી છે. કેમ કે જનરલી તો બધી રાજમાર્ગની જ વાતો ચાલે, નેશનલ હાઈવે ઉપર જ ગાડી દોડે, શું પૂરપાટ. બાકી વાંકા ચૂકા માર્ગમાં પણ પૂરપાટ ગાડી દોડે ત્યારે એમ કહેવાય કે ના ના આવડત ખરી કહેવાય. હા, એવી થોડી વાત છે. એવા એ આત્માઓ થઈ ગયા, મહાત્માઓ એવા થઈ ગયા. એ તો કૃપાળુદેવની નજરનો વિષય છે, બહુ સૂક્ષ્મ નજર, બહુ સૂક્ષ્મ જ્ઞાન, ઘણું ઊંડું જ્ઞાન. એટલી બધી વાતો એમણે કરી છે. તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા, ઉજ્જવળ એટલે નિર્મળ. કેવળ આત્મકલ્યાણની અભિલાષા, બીજા કોઈ પ્રકારની સકામતા નહીં, ત્યારે ચિત્ત ઉજ્જવળ થાય, સ્વરૂપમાં સાવધાન થા, સાવધાન થાય અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ. કેવળ ઉપયોગ લક્ષણથી એને રાગથી દેહથી ભિન્ન પાડીને કેવળ એ સ્વદ્રવ્યને જ સ્વપણે અનુભવ કર, અને એ અનુભવીને તું કૃતકૃત થઈ જા, સંસાર તરી જા, દુષ્કર એવો સંસાર તું તરી જાય. એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. આવો ગુરુઓનો ઉપદેશ છે, સંતોનો આવો ઉપદેશ છે.